વીર સંવત 2502 જેઠ સુદ પૂનમ શનિવાર તારીખ 12/6/76 ના દિને પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીનો શ્રી સમયસાર શાસ્ત્રમાં જીવ અજીવ અધિકારમાં ગાથા 46 પર સુવર્ણપુરીમાં પ્રવચન શ્રી સમયસાર શાસ્ત્ર પરના 18મી વખતના સળંગ પ્રવચનનો નંબર 93
નમો નોય સૌરિયંતાણમ નમો નોય સૌદાનમ નમો નોય સૌ આયુર્યાણ નમો નોય સૌ જયાણમ નમો નોય સૌ ત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદમ શ્રી ઓમકારાય નમો નમ મંગળમ ભગવાન મંગળમ ગૌતમ મંગળમ કુંકુંદારી ઉજેન્દ્રમ સુમંગળમ નમસ્મરિસ્મરાય સમયસર 45 ગાથા પૂરી થઈ. પૂછે છે પ્રશ્ન કે અધુષાનાદી ભાવો છે છે રાગની એકતા એવો વિભાવ મિથ્યાદ ભાવ છે તેમ પુણ્યને પાપના શુભ શુભ ભાવ છે તેમ સુખ દુઃખની કલ્પનાનું વિધન પણ છે તે પૂજ્ય સ્વભાવો છે તો સર્વજ્ઞના આજ્ઞામાં તેમને જીવ પણ કેમ કહેવામાં આવ્યા સર્વજ્ઞનું વચન છે જ રાગ નથી એમે કહ્યું પાછા સર્વનાગી માટે આત્માની પર્યાય માટે વ્યવહાર જીવમાં છે એમ કહ્યું છે જીવમાં તો હા ના બે એમને જીવ મને કેમ કહેવામાં આવ્યા છે તેના ઉત્તર ગાથા શકે છે વ્યવહાર સદરી સણંગ વહીશો ગણી દો ઝીણ વરી જીવા એ તે સમરે અધવસાણાદો ભાવા વ્યવહાર એ દર્શાવ્યો જીન વર્તના ઉપદેશમાં આ સર્વ અધ્યાસ્થાન આદિ ભાવ જ્યાંથી વર્ણવ્યા ટીકા આ બધા દર્શન આદિ ભાવ 8 બોલાવ્યા હતા ને 8 છે હું ભગવાન સર્વજ્ઞ દેવું એ કહ્યું છે જો કે વ્યવહારને અભૂતાર છે ટીકાવ સ્વભાવની અપેક્ષા એ પર્યાયમાં ભાવ છે એ અભૂતાર છે વ્યવહારને જૂઠો છે તો પણ વ્યવહારને એને પણ દર્શાવ્યો છે કારણ જેમ મ્લેચ્છ ભાષા મ્લેચ્છોને વસ્તુ સ્વરૂપ જણાવે છે મ્લેચ્છ ભાષા મ્લેચ્છની હોય ને મ્લેચ્છને વસ્તુ જણાવે તે વ્યવહાર નહીં વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે પરમાર્થ રૂપ પોતે નથી પણ પરમાર્થનો કહેનાર છે અટપટી વાત છે તેથી અપરમાર્થભૂત હોવા છતાં પર્યાયમાં રાગવેશ છે પુનપાપ છે એ પર અભૂતાર્થ હોવા છતાં પર્યાયમાં પણ ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટી પર્યાય છે 14 ગુણ સ્થાન છે જો એમ ન હોય તો વેદની પર્યાયનો નિષેધ થઈ જાય છે તો તીર્થનો 4th, 5th, 6th, 7th ગુણ સ્થાન એનો નિષેધ થઈ જાય છે વ્યવહાર છે ખરો સમજાણું અપરમાર્થ બધો વાત છતાં પણ ધર્મની કીર્તિ પ્રવૃત્તિ માટી એટલે વ્યવહારથી ધર્મની કીર્તિ પ્રવૃત્તિ થાય છે એમ નહીં ધર્મની પ્રવૃત્તિ જે 4th, 5th, 6th ભેદ છે એ વ્યવહારથી છે નિશ્ચિત આત્મામાં તો નુકસાન છે જ નહીં પણ વ્યવહારથી જો પર્યાય ભેદ ન હોય તો તીર્થ પણ રહેતો નથી એટલે ગુણસ્થાન રહેતું નથી, વિતિરપણ રહેતું, ચોથું પાંચમું છઠ્ઠું એટલે રહેતું નથી. એનો અર્થ એવો નથી કે વ્યવહારનૈક તીર્થનું પ્રગટ કરે છે, મોક્ષનો માર્ગ વ્યવહારનૈક પ્રગટ કરે છે એમ આય નથી. હે હા, એ શું કહીશ, પણ કેમ કહીશ, અપરમાર્ગ હોવા છતાં તીર્થની પ્રવૃત્તિ એટલે વ્યવહારની પર્યાયોમાં વ્યવહાર છે એવું જણાવવા વ્યવહારનો ઉપદેશ કયો છે? જ્ઞાન કરાવવા. ધર્મ તીર્થની પ્રવૃત્તિનો અર્થ મોક્ષ માર્ગ છે એ વ્યવહારથી થાય છે એમ પ્રશ્ન એ નથી. મોક્ષ માર્ગ જે છે એ તો સ્વદ્રવ્યને આશ્રય થાય છે, પણ છે પર્યાય એના ભેદ છે કે નહીં? ચોથું પાંચમું છઠ્ઠું ભેદ છે કે નહીં? ભેદ છે. જો ભેદ ન હોય તો તીર્થનો નાશ થાય છે, ચોથા પાંચમા ગુણસ્થાનનો નાશ થાય એમ કે છે. એનો અર્થ એ નથી કે વ્યવહાર તીર્થ ધર્મની દિશા પ્રગટે છે એમ આ નથી કેવું. છે તો સીતા છે, પર્યાયમાં છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ભેદ પાંચમું છઠ્ઠું છે, છે તો સીતા છે. સમજાણું કે આમાં ગોટા વાળા ગાથા નું બહુ. વ્યવહાર છે ખરો, વ્યવહાર ન હોય તો ચૌદ ગુણસ્થાન સિદ્ધ નહીં થાય. તો સંસારને સિદ્ધની પર્યાયો ભેદ છે, સિદ્ધ નહીં થાય. સમજાણું કઈ કનાલાજી, આમાં ગોટો છે મોટો. અહીંયા અપરમાર ભૂત હોવા છતાં ચૌદ ગુણસ્થાન વાસ્તવિકપણે તો અપરમાર છે, જીવનું સ્વરૂપ નથી. પણ તીર્થની પ્રવૃત્તિ માટે ચોથું પાંચમું છઠ્ઠું એવી ગુણસ્થાનની દશા જણાવવા માટે વ્યવહાર જણાવ્યો છે. હા હા, બહુ આમાં આખા છેતાળી માટે ગોટો ઉઠાવશે. જેવો વ્યવહારથી તીર્થ થાય છે, ધર્મની પ્રવૃત્તિ વ્યવહારથી થાય છે એમ નથી. થાય છે, છે ધર્મની પ્રવૃત્તિ, વ્યવહાર જો ન હોય તો પ્રવૃત્તિ હોય જ નહીં. એટલું સમજાણું કઈ. દ્રષ્ટિમાં ફેર છે નાખો, વ્યવહાર નિશ્ચયથી પર્યાય દ્રવ્યમાં નથી, પણ પર્યાય પર્યાયમાં છે એટલો વ્યવહાર સિદ્ધ કરે છે. એથી પર્યાયને આશરે ધર્મ થાય એ અહીં વાત નથી, છે એટલી વાત. બસ મોટા કરનારને ઊંધું પડે છે, એની પણ ગાથા નહીં પડતી એની દ્રષ્ટિ. બારમી ગાથામાં એ કહ્યું છે, જય જીર્ણમયં પ્રવજ્જો, જીર્ણ મતને પ્રવર્તવા ચાહતો હો તો વ્યવહાર નિશ્ચયને ન છોડો. એટલે નિશ્ચય જો છોડશો તત્વનો નાશ થશે, વ્યવહાર જો છોડશો પર્યાય સિદ્ધ નહીં થાય. ચોથું પાંચમું છઠ્ઠું સિદ્ધ નહીં થાય, એ પર્યાય વ્યવહાર છે. સમજાણું કઈ, એટલે વ્યવહાર છે ખરો, આશ્રય કરવા લાયક છે એ વાત નથી. છે ખરો, વ્યવહાર ન હોય તો ત્રસ્ત આવર જીવ સિદ્ધ નહીં થાય. સિદ્ધ ને સંસારી એવા ભેદ જ વ્યવહાર દુનિયા સિદ્ધ નહીં થાય. નિશ્ચયથી તો જીવ એકરૂપ ટીકાવ છે, એમાં પર્યાયના ભેદ કરવા એ તો વ્યવહાર છે. છે ખરો, પણ ભૂતાર હોવા છતાં છે ખરો. એની કે મોક્ષ માર્ગ વ્યવહાર છતાં છે કરશે કોની ના પડે. રાગ ને મોક્ષ માર્ગ કેવો, એવો વ્યવહાર છે, છે પણ એથી મોક્ષ માર્ગ છે એમ નહીં. હા હા, મોટા મોટામાં વ્યવહાર નહીં વ્યવહારી જીવોને એમ ભાષા છે ને, વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે, તેથી અપરમાર્થ હોવા છતાં ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે દર્શાવો ન્યાયસંગત જ છે, પર્યાય છે, ગુણસ્થાન ભેદ છે, પર્યાયમાં રાગવેદ છે, પુનપાપના ભાવ પર્યાયમાં પર્યાયમાં છે, નિર્માણ નથી, ટીકાલમાં નથી, ટીકાલનો આશ્રય કરવા જાય છે પણ પર્યાયનો આશ્રય રહેતો નથી, પણ પર્યાય છે ખરી. દાખલો પરંતુ જો વ્યવહાર ન દર્શાવવામાં આવે, જો વ્યવહાર નથી જ એમ જો કહેવામાં આવે તો પરમાર્થે શરીરથી તો જીભ ભિન્ન કે દર્શન આવે છે, શરીરને જીભે ભિન્ન છે, તો જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે, ભસ્મ રાખ, રાખને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે, તેથી બંધનો જ અભાવ થશે છે ને, હિંસાનો અભાવ છે, તેથી ત્રસ્તાવર જીવનું નિશંકપણે મર્દન કહેવામાં પણ ભાષા છે, ત્રસ્તાવર જીવનું નિશંકપણે એકન્દ્રી જીવ નથી, બેન્દ્રી નથી, ત્રણેન્દ્રી નથી, તો એને મસળ ભસ્મને જે મસળવામાં પાપ નથી, બંધન નથી, એમ એકન્દ્રીને મારવાનો ભાવ બંધન નહીં થાય, એને બંધન છે, એકન્દ્રીનો જીવને મારી શકે છે, મારી શકે છે એટલે એનો ભાવ થાય, એક મારી શકે છે એમ પ્રશ્ન નથી, પણ ભાવ છે એને, આ એકન્દ્રી છે, આ કેન્દ્રી છે, એ બધું વ્યવહાર છે, હા હા, છે જો જેમ શરીરથી જીવ જુદો દેખાડવામાં આવતો હોવાથી જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો ભાવ છે, તેમ ત્રસ્તાવર જીવોનું નિશંકપણે મર્દન, વ્યવહાર જીવ જ નથી, પર્યાયમાં જીવ જ નથી, શરીરને જીવ તદ્દન એક જ છે, સમજાવું કાંઈ એમાં મનાવવું નથી, પણ શરીરને જીવને સંબંધ છે એમ મનાવવું છે, નિશ્ચયમાં તો શરીરને જીવ એક બેન જ થતો નથી, પણ વ્યવહારમાં શરીરને જીવને નિમિત્ત નિમિત્ત સંબંધ છે, ઘણી વાત છે, જીવને શરીર ભિન્ન દર્શાવવામાં આવ્યો છે તો ખરે નહીં તો નિશ્ચિત, તો જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે, તેમ ત્રસ્તાવર જીવનું નિશંકપણે મર્દન, ભાવમાં અને જીવ જ નથી એમ કરીને મારી નાખવાનો ભાવ, એ ભાવ છે જ નહીં થાય, સમજાણું કાંઈ, પંડિતજી આવી વાત છે, પણ હિંસાનો ભાવ અને તેથી બંધનો જ અભાવ થશે, હિંસાનો ભાવ છે મારી અને જીવને મારું એમ છે કે એકન્દ્રી બેન્દ્રીને મારું એમ છે, જીવ છે તો ટકાવ છે પણ શરીરના સંબંધે આને મારું છે એવો નિશંક ભાવ છે, મારી શકે છે કે પ્રશ્ન અહીં નથી, સમજાણું કાંઈ, મારા વાર્થો એકન્દ્રી બેન્દ્રી ત્રણેન્દ્રી ચૌરેન્દ્રી પચેન્દ્રી જીવ વ્યવહાર છે, છકાય એમના જીવ, છકાય કીધા તો વ્યવહાર કીધા, છકાય ને જીવ કયો નથી, પ્રવચન સમાવે છે, છકાયમાં જ્ઞાન તે જીવ છે, પંચાસી પંડિતજી છકાયની વાત આવી છે, પણ છકાય વ્યવહાર છે કે નહીં એ તો નિશ્ચયથી કહ્યું કે છકાયથી જીવ છે તે જ્ઞાન સ્વરૂપ ભિન્ન છે, સમજાણું કાંઈ, પંચાસી કામ આવે છે, છકાયમાં જ્ઞાન, છકાય જીવ નથી, નિશ્ચયથી એ જ્ઞાન સ્વરૂપ તે જીવ છે, પણ એકન્દ્રી બેન્દ્રીની પર્યાય છે એ વ્યવહાર છે કે નહીં, એ વ્યવહાર છે, એ અહીં સિદ્ધ કર્મ છે, એ છે એ, પણ એ છે કે નહીં, છે નું એ હોય કે ન હોય નું એ હોય, બંધનો અભાવ થશે એક વાત, જોત રસને થાવર જીવ, એ તો વ્યવહારથી છે. ખરેખર નિશ્ચિત જ્ઞાન સ્વરૂપ કે જીવ છે. ભેદ પાડ્યો એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, એ તો વ્યવહાર છે. જો વ્યવહાર ન જ હોય તો એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય જીવન નિશ્ચિત થાય પર્યાય, અને એને મારી નાખવાનો નિસંગ ભાવ થશે તો એને પાપ નહીં લાગે, બંધ થાય, બંધશે. સમજાણું કાંઈ એમથી વ્યવહાર છે, માટે વ્યવહારથી પણ નીચે થાય છે એમ અહીં કેવું નથી. સમજાણું કાંઈ વ્યવહાર છે ખરો, પર્યાય પોતે વ્યવહાર છે. જો વ્યવહારનો નથી એમ કહો તો પર્યાય સિદ્ધ નહીં થાય. દેવ પોતે નીચે છે, પર્યાય વ્યવહાર છે. સમજાણું કાંઈ નીચેથી તો વસ્તુ જે છે નિષ્ક્રિય તે નીચે છે, અને મોક્ષનો માર્ગ જે છે નિશ્ચય મોક્ષ માર્ગ એ વ્યવહાર છે, પર્યાય છે ને. શું કહ્યું? મોક્ષનો માર્ગ જે નિશ્ચય મોક્ષનો માર્ગ એ પર્યાય છે. પર્યાય છે તો દેવની અપેક્ષા વ્યવહાર થઈ ગયો. જો પર્યાય નથી તો નિશ્ચય મોક્ષ માર્ગ થી જ નહીં થાય. સમજાણું કાંઈ પરમાર્થ વચ્ચે નીકળ છે, પરમાર્થ વચ્ચે નીકળ છે ને સંદાસી દાસ ને છે ને, મોક્ષ માર્ગમાં છે ને, મોક્ષમાં છે. શું કીધું? શુદ્ધ દ્રવ્ય અક્રિયારૂપ છે, એ નિશ્ચય છે, એ છે. અને સાચો મોક્ષ સાધવો તે વ્યવહાર છે, સાચો મોક્ષ માર્ગ સાધવો તે વ્યવહાર છે. પર્યાય છે ને. મોક્ષ માર્ગ સાધવો વ્યવહાર, શુદ્ર અક્રિયારૂપ છે, એવું નિશ્ચયવાનું શું સંગત દ્રષ્ટિ જાણે છે. અજ્ઞાનીને ખબર નહીં કે વ્યવહાર કે ત્યાં આદરવાદાય છે કે છે ખરો. પર્યાયમાં મોક્ષ માર્ગ જે થાય નિશ્ચય પર્યાય છે. જો વ્યવહાર નથી તો પર્યાય ભેદથી જ નહીં થાય. એથી કરીને નિશ્ચય મોક્ષ માર્ગ વ્યવહારથી નીચે થાય છે એ અહીં પ્રશ્ન નથી. સમજાણું કાંઈ નીચે મોક્ષ માર્ગ તો દ્રવ્યને આશરે જ થાય, પણ દ્રવ્ય છે એ નિષ્ક્રિય છે, અને પરિણતિ છે તે સક્રિય છે, વ્યવહાર છે. જો વ્યવહાર ન હોય તો પર્યાય સિદ્ધ નહીં થાય. સમજાણું કાંઈ વ્યવહાર ન હોય તો રાગ છે એનામાં એ સિદ્ધ નહીં થાય. વ્યવહાર નહીં હોય તો શરીરને જીવની વ્યવહાર સ્વરૂપ છે એ સિદ્ધ નહીં થાય. આવી વાત છે ને, એવા છે સમય દ્રષ્ટિનો વિચાર એમાં છે. અંતરદ્રષ્ટિના પ્રમાણમાં મોક્ષમાર્ગ સાધે છે, સમ્યક સમ્યક અને સ્વસંવેદન જ્ઞાન છે. સ્વરૂપાત્રની કણિકા જાગી મોક્ષમાર્ગ સાચો, મોક્ષમાર્ગ સાધવો વ્યવહાર, શુદ્ર અક્રિયા તે નિશ્ચય. બનાસી વચની કહે બનાસી આમાં શું કહ્યું કે પરમાર્થી જોઈએ તો શરીરને જીવ ભિન્ન, તો શરીરને જીવ ભિન્ન તો શરીરને મસળવાથી હિંસાની થાય એને, પણ શરીરને જીવને સંબંધ છે, વ્યવહાર એનો સંબંધ છે. માટે જીવ એકન્દ્રી બેન્દ્રી શરીર વાળો કહેવામાં આવે છે. એમ નથી, એમને ઈચ્છા એથી એથી આશ્રય કરવા લાયક છે ને, એનો એ ધર્મ છે. ધર્મની તીર્થ પ્રવૃત્તિનો અર્થ પર્યાયની પ્રવૃત્તિ જે થાય છે એ જ વ્યવહાર છે. સમજાણું કાંઈ આવી વાત. ભગવાન આત્મા વસ્તુ દાખલો આપશે. આગળ રાજા એક યુજનમાં જાય છે, એક યુજનમાં રાજા હોય છે, સેના હોય છે, પણ સેનાને અને રાજાને સંબંધ છે નિમિત્ત નિમિત્ત, એથી રાજા સેના સેના ચાર યુજનમાં જેમ કહેવામાં આવે છે. એમ ભગવાન આત્મા તો એકરૂપ છે, પણ એની પર્યાયોમાં વ્યાપે છે રાગ આદિ, એથી એમ કહેવામાં આવે છે કે આત્માની આ રાગની પર્યાય છે, એનો છે વિકાર એનામાં થાય છે. પર્યાયમાં એ પર્યાયમાં ખરેખર દ્રવ વ્યાપતો નથી, ચાર યોજનમાં રાજા વ્યાપતો નથી, પણ એટલો સેનાને એટલો સંબંધ છે એટલે એમ કહેવામાં, એમ આત્મા કઈ રાગની પર્યાયમાં દ્રવ છે વ્યાપતો નથી, પર્યાય વ્યાપે છે પ્રજા. આવું બધું શીખવું મેં એક વાત કે પરમાર્થે શરીરથી જીવ જુદો હું દર્શાવવામાં આવતો હોવાથી જેમ ભસ્મને મસોડી નાખવામાં હિંસાનો ભાવ છે, તેમ ત્રસ્તાવર જેવોનું નિસંગ પણ મર્દન કરવામાં હિંસાનો ભાવ થશે, તેથી બંધનો જ ભાવ થશે. બંધ છે એ જ વ્યવહાર છે, મોક્ષ એ વ્યવહાર છે, મોક્ષનો ઉપાય વ્યવહાર છે. એથી વ્યવહારથી ધર્મ થાય એ પ્રશ્ન એ નથી, ધર્મનું પ્રવર્તન છે એ વ્યવહાર છે, ધર્મ થાય કેમ એ દ્રવ્યને આશરે એ જુદી વસ્તુ. સમજાય છે કાંઈ ગાંધીભાઈ? આ બધા ઝઘડા અર્થ કરવામાં છે મોટા, એવી વાત છે. શું થાય અપરમાદ ગુરુ હોવા છતાં ધર્મ તીર્થની પ્રવૃત્તિ કરવા માટે એટલે પર્યાયપણું દર્શાવવા માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ચોથે પાંચમે છઠ્ઠે એ બધો ભેદ પ્રભાવ બતાવવો છે, એ વ્યવહાર છે. સમજાણું કે આય નિશ્ચયમાં તો 14 ગુણસ્થાન છે જ નહીં, 14 ગુણસ્થાન રહી છે, પણ પર્યાયમાં ગુણસ્થાન નથી તો ધર્મની તીર્થની પ્રવૃત્તિના પરિણામ સિદ્ધ નહીં થાય. સમજાણું કે આય એનો અર્થ એવો નથી કે વ્યવહારથી ધર્મ તીર્થ ચાલે છે સંગત દર્શન જ્ઞાન એમ નથી. પર્યાયમાં એ વ્યવહાર છે એટલું સિદ્ધ કરવું છે. સમજાણું કે આય ચેતનજી? આવી વાત છે. અરે ભગવાન સર્વજ્ઞ નિશ્ચયથી કહ્યું, સર્વજ્ઞ નું વચન છે કે રાગ કે આત્માના નથી એમ કહી ગયા ચુમ્માલીસ ને. આય વળી કહ્યું કે વ્યવહારે છે એ પણ સર્વજ્ઞ કીધું છે. એ પર્યાય જણાવી છે, પર્યાયમાં ભેદ છે, રાગ છે એ છે એવું જણાવ્યું છે. પર્યાય છે એ સદભૂત વ્યવહાર છે, નિશ્ચય મોક્ષ માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પર્યાય છે એ સદભૂત વ્યવહાર છે, અને રાગ આદિ છે એ અસદભૂત વ્યવહાર છે. પણ એ બે છે ને, નથી તો પછી મોક્ષ માર્ગ સિદ્ધ નહીં થાય, બંધ માર્ગ સિદ્ધ નહીં થાય કોઈ. સમજાણું કાંઈ નથી, પર્યાય સજ્ઞકર મોક્ષ નો માર્ગ પર્યાય છે, મોક્ષ પર્યાય છે, સંસાર પર્યાય છે, મોક્ષ નો માર્ગ પર્યાય છે, સંસાર પર્યાય છે, મોક્ષ પર્યાય, ત્રણે પર્યાય જોયા છે. સમજાણું કાંઈ ગીધભાઈ? આવું અટપટું થઈ ગયું બધા તમારા કાર્યમાં કે હોય ગોવા, જ્યાં કઈ બુદ્ધિ વાપરવી ન પડે. અપરમાર્થ ભૂત હોવા છતાં આમ શબ્દ વાપર્યો છે ને, ધર્મની તીર્થી પ્રવૃત્તિ એ અપરમાર્થભૂત હોવા છતાં કહીએ છીએ ને, સમજાણું કાંઈ એના ફરી ના દીધા શું પડતા. સંન્યાસ દર્શન જ્ઞાન ચારિત્ર નિર્મહો અને વ્યવહાર વિકલ્પ એ છે ખરેખર ટીકાળની અપેક્ષા એ અભૂતાર્થ અપરમાર્થ. ટીકાળ જે સત્ય છે તે ભૂતાર્થ છે, સત્ય છે આવ્યું તો પરમાર્થ પ્રકાશ. ટીકાળ સત્ય છે અને પર્યાય છે તે અસત્ય છે, અભૂતાર્થ છે. કઈ અપેક્ષા એ ટીકાળને આશ્રયમાં એ આશ્રય કામ કરતી નથી, છે ખરી એ છે આમ વ્યવહાર સિદ્ધ કરવું છે, પણ છે એ પર્યાય આશ્રય કરવા લાયક છે એમ સિદ્ધ થતું નથી. સમજાણું કાંઈ ફરી નહીં. વ્યવહાર નહીં, વ્યવહારી જેવો નહીં પરમાર્થનો કહેનાર છે આવ્યો ને. તેથી અપરમાર્થ વધવા છતાં પણ ધર્મ તીર્થની પ્રવૃત્તિ માગી એટલે પર્યાયની ઓછા વધતા પણ સિદ્ધ કરવા માગે બરાબર છે પંડિતજી. પર્યાયમાં ઉત્સાહ વધતું છે બધું વ્યવહાર છે, ચોથું પાંચમું છઠ્ઠું તેથી ચોથે બારમી કથામાં કહ્યું ને કે ઉતાર જે ટીકાળ છે તે સત્ય છે તે એનો આશ્રય કરી સમજ થાય. પછી બારમામાં કહ્યું કે શુદ્ધતા ઓછી છે, અશુદ્ધતાનો અંશ છે એને જાણેલો પ્રયોજન છે. વ્યવહાર જાણેલો પ્રયોજન, પણ વ્યવહાર છે કે નહીં? જાણ્યો છે ત્યારે પ્રયોજન કે છે કે નહીં? અશુદ્ધતા અંશ છે, શુદ્ધતાનો અંશ છે, શુદ્ધતા વધે છે, અશુદ્ધતા ઘટે છે, એ બધો વ્યવહાર છે. સમજાણું કાંઈ આવું છે. એ સાંજભાઈ આમાં કઈ મહેનત કરી નથી, ઘડિયાળમાં આનું રહેશે. બમ હોય ત્યાં હું કહી દઉં માન્ય, પણ હવે આ કર્મ કરવું છે કેવી આવે આજ કરવાનું છે પ્રભુ. અરે અહીં તો એક વાત છે કે જેમાંથી ભવનો અભાવ સિદ્ધ ન થાય તે કંઈ નથી. એક વાત છે ભૂ, ભવનો અભાવ તો દ્રવ્યને આશરે થાય, છતાં ભવ ગયો મોક્ષ થયો કે મોક્ષ માર્ગ થયો એ બધો વ્યવહાર છે. સમજમાં અગિયારમી ગાથા મેં એમ કહ્યું વ્યવહારો અભૂયતો એ પર્યાય માત્ર અભૂતા સદભૂત બધો વ્યવહાર અભૂતા એમ કહ્યું છે ને અગિયારમી ગાથા માં પ્રેમો સુંદર પ્રેમો સુંદર. વ્યવહાર બધો અભૂતાર્થ હોવાથી અભૂત અર્થમ પ્રગટ કરે છે. એટલે વ્યવહારના ચાર પ્રકાર, એક સદભૂત વ્યવહાર અનુપચાર, એક સદભૂત વ્યવહાર ઉપચાર, એક અસદભૂત વ્યવહાર અનુપચાર, એક અસદભૂત વ્યવહાર ઉપચાર. ચાર એ ચાર છે ખરા, પણ એ જાણેલો પ્રયોજન છે ખરા, પણ જાણેલો પ્રયોજન છે આદરેલો નહીં. ચારની વ્યાખ્યા કે જ્ઞાન તે આત્મા એ સદભૂતોનો ઉપચાર, પણ વ્યવહાર સદભૂત વ્યવહાર છે માટે અભૂતા છે. પણ છે ખરું ને જ્ઞાન તે આત્મા એવું લક્ષ જાય છે ને એટલો ભેદ છે કે નહીં? એ ભેદ છે કે નહીં એટલી વાત જ કરવી છે. સમજાણું કાંઈ, સદભૂત અનુપચાર વ્યવહારી અને જ્ઞાન રાગને જાણે છે એને સદભૂત ઉપચાર વ્યવહાર કહે છે. કારણ કે રાગ પોતાની સ્વરૂપમાં નથી છતાં જાણે છે ઉપચાર એને કહ્યો. સદભૂત છે પોતામાં પણ ઉપચાર છે, વ્યવહાર છે પત્રિક એટલે સદભૂત ઉપચાર વ્યવહાર જ્ઞાન રાગ ને જાણી એ છે એ અભૂતાર કીધું હવે અસદભૂત અનુપચાર જે રાગ ખ્યાલમાં ન આવે એવા રાગને અસદભૂત અણુપચાર વ્યવહાર કહેવામાં આવે છે ખ્યાલ નથી આવતો ખ્યાલમાં નથી આવતો ને બુદ્ધિમાં ખ્યાલમાં નથી આવતો છે ખરો કે ખ્યાલમાં નથી આવતો એ અસદભૂત અણુપચાર વ્યવહાર અને ખ્યાલમાં આવે એ અસદભૂત ઉપચાર વ્યવહાર એ બધો અભૂતાર્થ હોવાથી અભૂતાર્થને પ્રગટ કરે છે શુદ્ધ ને એક ભૂતાર્થ હોવાથી ભૂતર્થને પ્રગટ કરે છે ભગવાન ત્રિલોકનાથ પરમ આનંદ નો ચંદ પ્રભુ ધ્રુવ એ શુદ્ધ ને એક જ છે એ શુદ્ધ ને એક જ હોવાથી એ સતા પદાર્થ ને ત્રિકાળ ને જણાવે છે અને તે અર્થને પ્રગટ કરે છે એ આંકે છે વ્યવહાર નથી તો સદભૂત નો વ્યવહાર આજે એમાં ભેદ નથી થયો વ્યવહાર છે ખરો એ છે સમજાણું કઈ હા આવી વ્યાખ્યા વ્યવહાર નથી અપરમાર્ભૂત હોવા છતાં એમ તો શબ્દ વાંચ્યો છે છતાં અપરમાર્ભૂત છે ટીકાળ વસ્તુ નથી પણ છે પર્યાયમાં ભેદ પર્યાયનો ભેદ પોતે જ વ્યવહાર છે પંચાયત જાય માં તો પર્યાયને વ્યવહાર કહ્યો દ્રવ્યને નિશ્ચિત કહ્યો છે પંચાયત જાય પર્યાયને વ્યવહાર કહે છે ભલે મોક્ષની પર્યાય કેવળ જ્ઞાન એ સદભૂત વ્યવહાર પર્યાય છે કેવળ જ્ઞાન સમજાણું કાંઈ આ તો આવ્યું હતું આપણે પરમાર્થ પ્રકાશમાં મતિ શુદ્ધ અવધિમાં પ્રિય વિભાવનું છે અશુદ્ધની સ્થિતિ છે ત્યાં કેવળ જ્ઞાન થઈ લીધું કે હું નિયમ સારમાં આવ્યું છું આપણા સજાયમાં કે કેવળ જ્ઞાન એ શુદ્ધ સ્વભાવ ભાવ છે અને ચાર છે તે વિભાવ જ્ઞાન છે મતિ સુલભી વિભાવ છે કેવળ જ્ઞાન સ્વભાવ છે અસહા ઇન્દ્રિયથી થાય એ સ્વભાવ જ્ઞાન છે અને ચાર જ્ઞાને વિભાવ કીધા કેવળ દર્શનને સ્વભાવ દર્શન કીધું ચક્ષુ ચક્ષુને વિભાવ દર્શન કીધું એ જુદી વસ્તુ તો ગાઢ ન હું છે એ અપેક્ષા છે પણ એ ભેદ છે એ ટીકાળમાં રહેતો નથી કાંઈ રહેતો નથી એ તે ભૂતાર છે આવી વાત છે જીવ જ્ઞાન છે એનું તો કાયમ રહે છે ચાર જ્ઞાન કાયમ રહેતો નથી એ તો ક્ષણિક છે ના થઈ જાય છે આવી વાત છે સમયસારની શૈલી એવી છે કે પરમાર્થને જણાવે છે પણ અપરમાર્થ એવું જ્ઞાન એને કરાવે છે નથી જ એવું ચૌદમી કાઠમાં આવ્યું છે ને ચૌદમી કાઠમાં નથી અર્થમાં આવ્યું છે ચૌદ એમ કે એક તલ છે બાબા છે ને મુખ ગૌણ કથા ના મળી સરતા એક પક્ષ ન કરવો ગાથા કરતા ટીકાચાર્ય કે આત્માનો વ્યવહાર નહીં દ્રષ્ટિમાં બદપરાદી દેખાય છે એ દ્રષ્ટિમાં તો સત્યાર જ છે શુદ્ધની દ્રષ્ટિમાં અસત્યાર છે ને અને માથે છે એના ઉપર એ રીતે શુદ્ધ નહીનું આલંબન પણ વેદાંતિઓની જે મીઠાત લાવશે માટે સર્વનયોના કથનચિત રીતે સત્યાર્પણાનું શ્રદ્ધાન કરવાથી સમજ સર્વનયો એટલે વ્યવહાર નહીનું તો જ્ઞાન કરવું જોશે ને છે છે ઉસમાં સર્વનયુના કથનજી રીતે સત્યાર્પણાનું એટલે વ્યવહાર નહીં પણ છે. તો નીકળ્યું નહી આમાં 41 પણ છે એ વ્યવહાર છે ને છે કે નહીં આશરી કરવા લાગી નથી. હું પર્યાય નું જ્ઞાન ન જ કરે અને એકનું દ્રવ્ય જ કરે તો એનું જ્ઞાન ખોટું છે. પર્યાય છે એનું જ્ઞાન રાખીને દ્રવ્ય નો આચર કરે. સમજાણું કઈ જાણવાનું વસ્તુ છે ને જાણવી નહીં એને જાવું નથી એટલે એમાં રહેવું નથી પણ છે કે નહીં. રાગ છે કે નહીં પર્યાય છે કે નહીં છે અને જો જ્ઞાનમાં ન માને એકાંત થઈ જશે. પ્રયોજન એ છે ઉસકા જાનના પ્રમાણ જ્ઞાન ને પ્રયોજન છે નહીં એકલા નિશ્ચય નહીં છે નહીં કામ ચાલે. નિશ્ચયને વ્યવહાર નહીં અપેક્ષા છે છે એટલું હો વસ્તુ છે. ભોજન નથી કઈ નવું જાણું કઈ કે વ્યવહારની ઉપેક્ષા તે જ એની અપેક્ષા છે. ભોજન કેમ છે પર્યાય ને રાગ છે એની ઉપેક્ષા કરીને દ્રવ્યની અપેક્ષા કરવી એમાં ઉપેક્ષા કરી ત્યાં જ એની અસ્તિત્વ થઈ ગઈ. ઉપેક્ષા કરી ત્યાં એની અપેક્ષા થઈ ગઈ એટલી અપેક્ષા આવું છે. ભાઈ આમાં તો જરી મધ્યસ્થ થવું જોઈએ. આ જ સહેલો છે બીજો રસ્તો હોય સહેલો હોય કે ન હોય સહેલો હોય નિશ્ચયને જાણનારી પર્યાય વ્યવહાર છે કે શું છે. નિશ્ચયને જાણનારી પર્યાય શું છે. નિત્યનો નિર્ણય કરનાર કોણ છે. અનિત્ય સમજાણું કઈ બધું પકડી સાધવાદમાં જ અપેક્ષા પકડાય છે એકાંતમાં નહીં પકડાય કાંઈ એને. અને સાધવાનો અર્થ એવો નથી અહીંયા કે નિશ્ચયથી પણ મોક્ષ માર્ગ થાય અને વ્યવહારથી પણ મોક્ષ થાય એમ નથી. અહીં કહેવું એમ નથી છે કે નહીં વ્યવહાર બસ એટલી વાત છે. આવું છે 46 વ્યથામાં હું તો ગોટો ઉઠાવે છે એ કઈ છે એમાં ગોટું ઉઠે સ્વચ્છ સજ્જ છે. હા હા એમથી કહ્યું ને જો જેમ મ્લેચ્છ ભાષા મ્લેચ્છોને વસ્તુ સુજાણે ભાષા દેખો મ્લેચ્છ ભાષાના સ્થાનમાં વ્યવહાર કીધો આઠમી ગાથમાં એમ છે ત્યાં એ શબ્દ છે. સ્વસ્તિ એમથી મ્લેચ્છ ભાષાથી સમજાવે છે પણ સમજાવવાનો સમજનારે કે સમજનારે સમજનાર નહીં સમજનારે વ્યવહારને અનુસરવું નહીં વ્યવહારને અનુસરવું નહીં આઠમી ગાથાનો અણજવાસન ગેનામાં ગાયું આવે છે ને વ્યવહાર છે કરો પણ વ્યવહાર અનુસરવો નહીં લે. હા હા આવી વાતો આ તો પરમ સત્ય સિદ્ધ કરું ભાઈ. ઉષા સિદ્ધિમાં આવ્યું છે ને કે ભગવાનનું બોલોવ્યા તો એ આમ ઢીલું મૂકે એ કરક આ ઢીલું મૂકે તો દોરી તે છે ને દોરીના બે છેડા બે છે આ ઢીલું મૂકે રાખે છે. એ તો જ્ઞાન કરવા માટે, જ્ઞાન કરવા માટે વ્યવહાર ને નીચે બે નું જ્ઞાન કરવા માટે. પણ એનો અર્થ એવો નથી ત્યાં કે નીચેના જોરમાં વ્યવહારને ઢીલો ન કરવો, વ્યવહારને ઢીલો કરીને નીચેનો જોર કરવો. એ તો ઢીલો કરવાનો તો જ્ઞાન કરવા માટે છે. નીચેનું જ્ઞાન કરવું હોય તો વ્યવહારને ગૌણ કરીને બતાવે, વ્યવહારનું જ્ઞાન કરવું તો નીચેના લક્ષમાં નથી એ તેને ગૌણ કરે. એ જ્ઞાન કરવા માટે, શ્રદ્ધા કરવા માટે. એક જ ટીકા ભૂતાર્થાશ્રી સમ્યક દર્શન થાય એક જ સિદ્ધાંત છે. એમાં વ્યવહારને જરી ઢીલો મૂકવો નહીં અને વ્યવહારને કઠણ રાખીને નીચેને ઢીલો મૂકવો એ વોટ કરે છે. ભૂવાનની આવે છે ને, ભૂવાનની આકર્ષણથી બધી ખબર છે. આમ કરે આ બધું ભીડું મૂકતા હાલે, આ બધું ભીડું મૂકતા હાલે. એમ વ્યવહારનું જ્ઞાન કરવું તો નીચેનું એ વખતે છોડી દેવું છે. નીચેનું જ્ઞાન કરવું વ્યવહારનું જ્ઞાન કરવા માટેની વાત છે, ધર્મનો આશ્રય કરવા માટેની પ્રશ્ન એ નથી. નિશ્ચયથી આત્માને આશ્રય સમ્યક દર્શન થાય ત્યાં વ્યવહારથી પણ થાય એમ સાદ વાત એમ નથી. સમજાણું કાંઈ આવું છે, અનિશ્ચિત છે, નિશ્ચિત છે. એ નિશ્ચયથી જે છે એ જ નિશ્ચય છે. પણ નિશ્ચય કરનારી પર્યાય છે કે નહીં, એ પર્યાય પોતે વ્યવહાર થઈ ગયો. સમજાણું કાંઈ, એ તો આ મને પ્રશ્ન આવ્યો છું. લાઠી ધ્રુવ ધ્રુવ એ લાઠી કુંડા ને કુંડા નું લાભે નહીં માસ્તર ને બે કાણા કાણા તળા કાણા તળામાં એક માસ્તર વ્રત છે. એ વસ્તુ શાસ્ત્ર માને અને એનો દીકરો છે અનિત માને છે. પછી પ્રશ્ન કરતો હતો એનો એમ કે વસ્તુ તો શાશ્વત છે, પણ શાશ્વત છે એ નિર્ણય કોને કર્યો? શાશ્વત નિર્ણય કરે આ ધ્રુવ શાશ્વત છે એ નિર્ણય શાશ્વત માં થાય કે પર્યાયમાં થાય? શાશ્વત તો ધ્રુવ છે, સદ્રશ એક રૂપ કુટસ્થ છે. આ શાશ્વત છે એ નિર્ણય પર્યાય કર્યો, નિત્યનો નિર્ણય અનિત્ય કર્યો. એ ચિંદવિલાસમાં છે, ચિંદવિલાસમાં દીપચંદી આ બાજુ ચિંદવિલાસ ભાન છે. નિત્યનો નિર્ણય અનિત્ય કરે છે, શાશ્વતનો નિર્ણય અશાશ્વત પર્યાય કરે છે. અરે અરે સાદ વાત છે. આવે પણ સાદવાદમાં પણ આમ નાખી દે કે વ્યવહાર પુનથી કરવાથી પણ ધર્મ થાય અને નીચેથી ધર્મ થાય એ સાદવાદ નથી, એ તો એકાંત થયું. સમજાણું કાંઈ, હા જેમ લેજ ભાષા મ્લેખો ને જો મ્લેખ ભાષાને તન વ્યવહાર છે, વસ્તુ સ્વરૂપ જણાવે છે તેમ વ્યવહાર નહીં, વ્યવહારી જો વ્યવહારી જુઓ નહીં. પરમાર્થનો કેનાર છે, પરમાર્થનો કેનાર છે, પરમાર્થનો પ્રગટ કરનાર છે એમ નહીં. શું કીધું સમજાણું? વ્યવહાર છે ભેદ છે, અભેદને પ્રગટ કરે છે. પણ ભેદ છે એ ભેદ પોતે ભેદને પ્રગટ કરે છે બાકી વસ્તુ એમ નહીં. ભેદ અભેદને પ્રગટ કરે છે બાકી ભેદ વસ્તુ છે એ પણ આદરણીય છે એમ નથી. આવી વાત છે. મૂળ શ્રદ્ધામાં ગોટાળો આખો છે. બીજનું જે મુખ્ય છે ત્યાં મોટો મોટો ઉઠો છે. અને તે વ્યવહાર નહીં, વ્યવહારી જીવો નહીં, પરમાર્થનો કહેનાર હોવાથી, પરમાર્થને પ્રગટ કરનાર હોવાથી એમ નહીં, તેથી અપરમાર્થ હોવા છતાં પણ ધર્મતીર્થની પ્રવૃત્તિ માટે જે પર્યાયોની નિર્મળતા અને અનિર્મળતાના ભેદો જણાવવા માટે વ્યવહાર નહીં દર્શાવવો ન્યાયસંગત છે, વ્યવહાર નહીં દર્શાવવો ન્યાયસંગત છે, વ્યવહાર નહીં આદરણીય છે એમ નહીં. આવી વાત છે. પરંતુ જો વ્યવહાર ન દર્શાવવામાં આવે તો પરમાર્થે ખરેખર શરીરથી જીવ ભિન્ન દેખાડવામાં આવતો હોવાથી જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ થાય, તેમ ત્રસ્તાવર જીવોનું નિશંકપણે મર્દન કરવામાં પણ હિંસાનો અભાવ થાય. તેથી બંધનો જ અભાવ કરશે. આ એક વાત સિદ્ધ કરી. હવે બીજી, ધીમેથી ધ્યાન રાખીને સમજવા જે વાત છે, વ્યાપો અત્યારે મોટો અટપટ ગોટો ઉઠો છે. શું ભાવ પણ ઓળે નતું ત્યાં શ્યામ સુંદરજી પુન તો ઠેઠ પહોંચાડે છે. કેટલા ચંદ્રી પુન નહીં પછી એમના પણ પેલું લખ્યું હતું શું ભાવ એ આમ છે તેમ છે એમ કહી નાખ્યું હતું. હા હા પછી ના પડ કે પૂન છે જ નહીં. પૂન ભાવ છે પર્યાયમાં પણ દ્રવ્યમાં નથી એવી દ્રષ્ટિ કરાવવા, પૂન આપવામાં નથી એમ સિદ્ધ કરવું છે. ધૂળે લઈ જતો નથી. મોન વાળા કે જાય એનો મોક્ષ માં એ છે તમને શૈલી રાખી. આ તો દિગંબર સંતો ની વાણી છે. સપ્ટેમ્બર માં એક વસ્તુ છે નહીં એની વાત છે. કારણ કે એમાં તો દેવગુરુ શાસ્ત્ર ની સાચી વાત નથી. આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્મા કહેલી વાત સંતો કહે છે. દિગંબર સંતો હા 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 આ શાસ્ત્ર નો આધાર જોઈએ. ચેતન નો આધાર બધા નહીં. એની વાત પર દુઃખ લાગે બીજાને શું થાય. મોક્ષમાં પ્રકાશમાં તો અનિમતમાં નાખ્યા છે. પાંચમા અધ્યાયમાં સપ્ટેમ્બર ખાનગાશી મુસલમાન વિશેષી વેદાંત સાંખ બધા ગ્રહિક મિત્રો નાખ્યા છે. આ તો વસ્તુ સ્થિતિ છે. દિગંબર કોઈ પક્ષ નથી, વસ્તુ છે. રાગ વિનાના લુગડા વિનાની ચીજ છે એ દિગંબર આત્મા, અને મુનિ વસ્ત્ર વિનાના જે દશા છે તે દિગંબર નગ્ન દશા બહાર છે. એ તો વસ્તુની સ્થિતિ છે. આવું બાપુ હા હા જેની પડે પક્ષ બંધાઈ ગયા, એથી લોકોને એક વાત. બીજી વાત, વળી પરમાર્થ દ્વારા રાગે મોથી જીવ ભિન્ન દર્શાવ્યો છે. ખરેખર તો ભગવાન આત્માને રાગ દ્વેષ પુનપાર સંસારનો ઉદય ભાવ એનાથી ભિન્ન બતાવ્યો છે. ઉદય ભાવ સ્વભાવમાં છે જ નહીં. પરમાર્થ દ્વારા રાગ દ્વેષ મોથી જીવ ભિન્ન દર્શન આવતો હોવાથી રાગી દ્વેષી મૂળ કર્મથી બંધાય છે. તેને છોડાવવો એ ક્યાંથી બનશે? જો વ્યવહાર ન હોય રાગ દ્વેષ મોહથી બંધાય છે, અને રાગ દ્વેષ મોહના અભાવથી બંધન છૂટે છે. એ બધો પર્યાય વ્યવહાર છે. સમજાણું કાંઈ પરમાર્થ દ્વારા રાગ દ્વેષ મોહથી જીવ ભીન દર્શાવવામાં આવતો હોવાથી રાગી દ્વેષી મોહ જીવ કર્મથી બંધાય છે. પાંચ મિથ્યા તો ભરત પ્રમાદ કરશાય ને એવું પાંચ બંધના કારણ છે. એને બંધના કારણ સ્વભાવમાં નથી એમ બતાવતા બંધના કારણો પર્યાયમાં નથી. સમજાણું કાંઈ આવી વાતો છે ને. રાગી દ્વેષી મોહિની મિચ્છાથી કર્મથી બંધાય છે તેને છોડાવવો, બંધન છે તેને છોડાવવું એ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે. મોક્ષનો ઉપાય છે એ વ્યવહાર છે, બંધનને છોડવું એ વ્યવહાર છે. સમજાણું કાંઈ ચોત્રી ગાથામાં ક્યાં સુધી કર્યું કે વિકારનો નાશ કરતા આત્માને કેવો હોય ના માત્ર છે. પણ વિકારનું વિકાર છે અને નાશ થાય છે એવો વ્યવહાર છે કે નહીં? સમજાણું કાંઈ ત્યાં તો એમ કહ્યું વિકારનો સંસારનો જીવ નાશ કરે એ નામ માત્ર કથન છે. પરમાર્થે સંસારનો નાશ કરી આત્મામાં છે જ નહીં. એટલે એ તો ત્રિકારી ન્યાય સ્વભાવનો આશ્રય કરે છે જ્યાં એટલે વિકાર છૂટી જાય છે, છોડવો પડતો નથી. હા હા, આવો માર્ગ અટપટો સમજે નહીં એટલે પછી આ બધા ગોટા ઉઠે એમાં વાંધા. ખરેખર તો જેમ શરીરથી જીવ ભીન કર્યો તો પછી શરીર સહિત જીવને મારવો નિસંગપણે મારવો એમાં થશે નહીં તો હિંસા સ્થિત થશે નહીં. હિંસા સ્થિત એને બંધ સ્થિત થશે નહીં. માટે એ વ્યવહાર છે શરીર સહિત જીવને મારવાનો ભાવ નિમિત્ત સંબંધને દેખીને ભાવ થાય છે, હિંસાનો ભાવ છે અને એ બંધનું કારણ છે. અને પરમાર્થે રાગ અને દ્વેષ મોહથી જીવ જુદો કર્યો તો પછી રાગ દ્વેષ મોહથી બંધ થાય છે એ વાત પર્યાય દ્રષ્ટિ રહી નહીં કે પર્યાયમાં છે. રાગ દ્વેષ મિથ્યાથી બંધ થાય છે અને એનો અભાવ કરીને તે બંધને છોડે છે. બે સિદ્ધ થયું, બંધન ભાવ સિદ્ધ થયો અને બંધનનો અભાવ સિદ્ધ થયો, એ બધો વ્યવહાર છે. પરમાત્મા પ્રકાશમાં હજુ આવશું. નિર્વિકલ મોક્ષ માર્ગ એ વ્યવહાર છે એ પણ વસ્તુમાં નથી છે ને. પરમાત્મા પ્રકાશ બાપાને સમજ આ વાત થઈ ગઈ છે. ભાવ લિંગ નિર્વિકલ્પ મોક્ષ મારા એ પણ જીવનું સ્વરૂપ નથી, પર્યાય છે. આમાં કેમ છે એ વાત થઈ ગઈ ઘણી વાત. દ્રવ્યલિંગ તો સરળ થાય નહીં હે ભગવાન આપણને. વિકરાગ નિર્વિકર સમાધિ ભાવલિંગ યુદ્ધથી શુદ્ધાત્મક સ્વરૂપ કા સાધક હૈ ઇસને ઉપચાર નહીં કર જીવ કા સ્વરૂપ કહા જાતા હૈ તો ભી પરમ શુદ્ધ શુદ્ધ પરમ સૂક્ષ્મ શુદ્ધ નીચે નહીં ભાવલિંગ ભી જીવ કા નહીં. એ મોક્ષનો માર્ગ પર્યાય નિર્મળ એ મોક્ષનો એ જીવનું નહીં પર્યાય. પરમાત્મા પ્રકાશ છે અઠ્યાસી ભાવલિંગ સાધન રૂપે એ કે ટીકાળી વસ્તુ નથી. ભાવલિંગ વ્યવહાર છે હે આવે છે ને. હા હા હું તદ્દન પરમાર્થે રાગદેશમો જીવ છે એમ કહીએ તો રાગદેશમો જીવને છે અને બંધનથી છોડાવું એ વાત રહેતી નથી. અને મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે. બંધનને છોડવા માટે મોક્ષનો ઉપાય કરવો એનો અભાવ થશે અને તેથી મોક્ષનો જ અભાવ. બંધને મોક્ષ બેનો અભાવ થશે જો વ્યવહાર નહીં માનો તો. પર્યાય છે રાગદેશમો અને એનો અભાવ થાય છે એ પરમાત્મા રાગબીએ છે કે નિશ્ચયથી તો બંધ અને મોક્ષ માર્ગની પરિયાત્મ છે જ નહીં. નિશ્ચિત વ્યવહાર છોડો મોક્ષ ત્રણસો વિષ્ણુ એમ કહ્યું છે. ભગવાન તો મોક્ષ સ્વરૂપ જ છે આત્મા નિશ્ચિત. વસ્તુ મોક્ષ સ્વરૂપ જ છે. વ્યક્ત મોક્ષ પર્યાયની વાત ચાલે છે એમ કીધું છે ત્રણસો વિષ્ણુ. હા હા, એ પ્રગટ મોક્ષ છે એ તો પર્યાય છે અને એનો ઉપાય છે એ પણ પર્યાય છે. જો પર્યાય પ્રાય છે ને બીજું શું છે. ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તું સત તો ધ્રુવ છે એટલે કે અંશ છે અને ઉત્પાદ પર્યાય થાય છે તો વ્યવહાર થઈ ગયો અને પૂર્વની પર્યાયનો વ્યય થઈ ગયો એ વ્યવહાર થઈ ગયો. ઉત્પાદ ભાઈ પોતે વ્યવહાર છે અને પર્યાય માટે એટલે મોક્ષની ઉત્પત્તિ ને સંસારનો નાશ એ બે વ્યવહાર છે. હા હા હા, આવી વાતો છે. મોક્ષનો જ અભાવ થશે. આમ જો વ્યવહારને ન દર્શાવવા આવે તો બંધ મોક્ષનો અભાવ ઠરે છે. પર્યાય નથી જ, બંધ નથી જ, નિર્મળ મોક્ષના પર્યાયનો ઉપાય નથી જ. તે ઉપાય છે તો વ્યવહાર છે. નવું કરવું છે ને નિશ્ચિત તો પીડા આવશે. નવી પર્યાય પ્રગટ કરવી છે અને જૂની વિકરાળનો નાશ કરવો એ બધો પર્યાય છે, વ્યવહાર છે. પણ એનો અર્થ એવો નથી કે વ્યવહાર મોક્ષનું કારણ છે એમાં એવું નથી. કયો વ્યવહાર ઓલો રાગ. આમ તો જે મોક્ષ છે એનું કારણ વ્યવહાર મોક્ષનો ઉપાય એ વ્યવહાર છે. પણ એ તો નિશ્ચય મોક્ષનો ઉપાય તે વ્યવહાર. સમજાણું કઈ? મોક્ષનો મોક્ષ પોતે પર્યાય વ્યવહાર છે અને એનો ઉપાય પોતે વ્યવહાર છે. ઉપાય જે નિશ્ચયમાં પર્યાય એ ઉપાય એ વ્યવહાર છે. પણ વ્યવહાર રાગ છે ને એ વ્યવહારથી મોક્ષ માર્ગ છે એમ નથી. સમજાણું કઈ? આવો મોટો નહી ના એ ના તારી ઇન્દ્રજાવ નહીં એમ જ છે. ઘડીકમાં હા પાડે ઘડીકમાં ના પણ કઈ અપેક્ષા છે. એની અપેક્ષા જે અપેક્ષા નિત છે તે જ અપેક્ષા અનિત છે એમ જો કહે તો વિરુદ્ધ થયો. દ્રવ નિશ્ચયથી દ્રવ તે નિત્ય જ છે. નિત્ય જ છે. કથનથી જ નિત્ય ને કથનથી નિદ્રવ એમ નહીં. પર્યાય અનિત જ છે. પર્યાય કથનથી નિત્ય ને કથન નિત્ય એમ નહીં. ભાવાર્થ પરમાર્થ નહીં તો જીવને શરીર અને રાગમોથી ભિન્ન કહે છે. નિશ્ચય તો એકાંત કરવામાં આવે તો શરીર અને રાગમો કુદગલમય ઠરે અને તો પછી કુદગલને ઘાતવાથી હિંસા થતી નથી તેમ રાગદેશમોથી બંધ થતો નથી. આમ એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી એમ એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ પરમાર્થથી જે સંસાર મોક્ષ બનેનો અભાવ કયો તે જ એકાંતે ઠરશે. છે પર્યાયમાં વ્યવહાર છે. પર્યાય પોતે વ્યવહાર છે. મોક્ષનો ઉપાય પોતે વ્યવહાર છે. પરંતુ આવું એકાંત વસ્તુનું સ્વરૂપ નથી. અવસ્તુનું શ્રદ્ધાંગના આચરણ અવસ્વરૂપ છે. આજે વ્યવહાર નહીં નો ઉપદેશ ન્યાય પ્રાપ્ત છે, ઉપદેશ ન્યાય પ્રાપ્ત છે, ત્યાં વ્યવહારનો વિષય છે તે બરાબર છે. આ રીતે સાધવાથી બંને યોગનો વિરોધ મટાડી શ્રદ્ધાને કરવું તે સમજી છે, એ વિશેષ કહેવાય છે.